ત્યાં સો પાંત્રી પોઈન્ટ પૂરા થયા,
36
મો લેવાનો છે.
શ્રી તત્વનું શાસન
બરાબર.
અર્થ એમ, ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરતો જીવ રાગ કરે છે, દ્વેષ કરે છે તથા મોહને પ્રાપ્ત થાય છે, અને એ રાગ દ્વેષ મોહરૂપ પ્રવૃત્તિઓ વડે નવા કર્મથી બંધાય છે. એ રીતે મોહની સેનાથી ઘેરાયેલો અને તેના ચક્કરમાં પડેલો ફેલાયેલો આ ફસાયેલો આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે.
બહુ પરંપરા જોયું, સમય સારમાં પરંપરા બહુ રાગ દ્રષ્ટિ લીધી છે. આમાં શરૂઆત જ ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન થી બહુ રાગ દ્રષ્ટિ, એનાથી કર્મ બંધ થયાથી કરાવો. એટલે જે મોક્ષ માર્ગ પ્રકાશમાં લીધું કે ઇન્દ્રિય જ્ઞાન જેને જાણે છે એમાં અહમ કરે છે, અહીંયાથી સંસાર શરૂ થયો. અને તત્વાનું શાસન કરતા એ પણ એ જ વાત લીધી, રાગ દ્વેષ મોહ થાય છે એનાથી કર્મ બંધાય છે, એનાથી શરીર મળે છે અને ચાર ગતિ પ્રાપ્ત થાય છે, એવી પરંપરા તો સમયસરમાં છે. પણ રાગ દ્વેષ મોહની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન છે, અને ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ પોતાની ઉદાસીન અવસ્થા, જ્ઞાતા દ્રષ્ટાની અવસ્થા, એનો ત્યાગ કરે છે, એનાથી ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થાય છે. અહીંયાથી શરૂઆત પર પરંપરા થાય છે. એમાં એમ લીધું કર્તા કર્મ વિકારમાં કે ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટાની પોતાની જે અવસ્થા, પોતાને જાણવારૂપ જે અવસ્થા જ્ઞાતાની, એને એ છોડે છે, ત્યાગે છે, એને છોડે છે અને રાગાદીની સાથે કર્તા કર્મની પ્રવૃત્તિ જોડે છે, રાગ મહાબુદ્ધિ કરે છે. એટલે મૂળ તો કારણ બાબુભાઈ પૂછ્યું તો આપણને, એ કેમ કે વળી આમાંથી એક પ્રશ્ન ઉભો થાય ને કે તો પછી ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું? સંસારનું કારણ કર્મ, અને કર્મ બંધનનું કારણ રાગ દ્વેષ મોહ, અને રાગ દ્વેષ મોહનું કારણ ઇન્દ્રિય જ્ઞાન, તો ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ શું? તો એ સમયસારમાં કર્તા કર્મ અધિકારમાં આવ્યું છે. 69 ગાથા ખ્યાલ આવ્યો ને મારું કહેવાનો આપણે? પુરુષ સ્વરૂપ આવી ગયું છે સંતોની વાણીમાં, જે આ આત્મા પોતાના અજ્ઞાન ભાવને લીધે જ્ઞાન ભવન માત્ર જે સહજ ઉદાસીન જ્ઞાતા દ્રષ્ટા માત્ર અવસ્થા, તેનો ત્યાગ કરીને, સમય સમય ત્યાગ છે, તેનો ત્યાગ કરીને અજ્ઞાન ભવન વ્યાપારરૂપ અર્થાત ક્રોધાદી વ્યાપારરૂપ પ્રવર્તો પ્રતિભાસે ચિત્તે કરતા છે. એટલે ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિનું કારણ પોતાના સ્વભાવથી ચ્યુત થવું, શુદ્ધ નહીંથી ચ્યુત થવું આવે છે ને. શુદ્ધ નહીં જે છોડે છે તે બંધાય છે, ગ્રહે છે તે બંધાતો નથી, મુકાય છે. પોતાની કેમ કે બાળગોપાલ સૌને ગ્રહે તો જણાય છે,
એ વાતને ભૂલી જાય છે,
એ ભૂલી જાય છે, મને જાણનાર જણાય છે
એ ભૂલી જાય છે,
એ ચૂકો અને મને પર જણાય છે, એટલે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું. ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું તેથી રાગ દ્વેષ મોહ કર્મનો બંધ, નો કર્મ, નો કર્મથી ચાર ગતિ. અમૃતચંદ્ર આચાર્ય તાકાત દીધી છે, પોતાની જ્ઞાતા દ્રષ્ટા અવસ્થા એનો ત્યાગ કરે છે. એટલે કે જાણનાર જણાય છે એમ ન માનતા મને પર જણાય છે, બસ એટલે ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થઈ ગયું ને. જાણનાર જણાય છે તો અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થાત, તો પરંપરા તૂટી જાત સંસારની. હવે આ પરંપરા કેમ થઈ કે પોતાને જાણનાર જણાય છે છતાં એનો નિષેધ કરે છે, ત્યાગ કરે છે અને મને પર જણાય છે, એટલે રાગ ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું અને ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન થયું માટે રાગ દ્વેષમાં ઉત્પન્ન થાય. જો ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ નથી હોત તો રાગ દ્વેષ મોહ જ ઉત્પન્ન ન થાત, તો વિતરાગ ભાવ મોક્ષ માર્ગમાં આવી જાત ને મોક્ષ થઈ જાત. બહુ સરસ વાત લીધી છે. સમયસારમાં રાગ દ્વેષ મોહ, એનાથી કર્મ બંધાય, એનાથી નો કર્મ શરીર મળે અને એનાથી ચાર ગતિમાં રખડપાટ કરે છે. કે જે રાગ દ્વેષ મોહની ઉત્પત્તિનું કારણ ઇન્દ્રિય જ્ઞાન, શાસ્ત્ર જ્ઞાન, છ દ્રવ્યનું જ્ઞાન, નવ તત્વનું જ્ઞાન, ચૌદ ગુણ સ્થાન નું જ્ઞાન, જેનું જ્ઞાન નથી એને જાણવા જાય છે અને જેનું જ્ઞાન છે એને જાણવાનો ત્યાગ કરે છે. સમયે સમયે ત્યાગ કરે છે.
ત્યાગ કબ લાગુ પડતા, ત્યાગ કરે છે એટલે કે એનું જ્ઞાન થઈ રહ્યો છે,
એને એનો સ્વીકાર નથી કરતો, શુદ્ધ નથી, ચુસ્ત થવું એનું નામ ત્યાગ. જ્ઞાન નો જ્ઞાતા દ્રષ્ટા ઉદાસીન અવસ્થા, એવી અવસ્થા થઈ રહી છે છતાં મને જણાતો નથી, મને આ જણાય છે. જ્ઞાન નું અજ્ઞાન તો પ્રગટ કરી લે. જયારે વિષય આવે ત્યારે પૂરેપૂરો આપણે એની તત્વ ચર્ચા કરી. એને
સંસારનું કારણ કર્મ બંધ, કર્મ બંધ નું કારણ મોહ રાગ દ્વેષ, મોહ રાગ દ્વેષ નું કારણ ઇન્દ્રિય જ્ઞાન, ઇન્દ્રિય જ્ઞાન નું કારણ કે હું પણ ને જાણું છું.
બસ હું પણ
જાણનાર જણાય છે,
જાણનાર જણાય છે એનો ત્યાગ કરીને પણ ને જાણું છું.
ભાઈ આપનું તો મૂળ મે ઘાક મારા રહે કે
પણ મૂળ માં આ જાણનાર જણાય છે, એમાં તો સંસાર નો મૂળ માં મૂળ
મૂળ મૂળ માંથી નાશ થાય.
જાણનાર જણાય છે ખરેખર પર જણાતું નથી, એમાં મોક્ષ માર્ગ શરૂ થઈ
જાય. આમાં ઇન્દ્રિય જ્ઞાન ઉત્પન્ન જ ના થાય,
ઉત્પન્ન થાય
બંધ ના થાય પછી સંસાર.
કેમ કે જાણીને રાગદ્વેષ કરે ને, પદાર્થને જાણીને ઇષ્ટનિષ્ઠ કલ્પના કરે છે, મારું તારું કરે,
અને એને જાણવાનું ક્યારે થાય કે પોતાને જાણવાનું છોડે
ક્યારે થાય, અને તો ઇન્દ્રિય જ્ઞાન થાય ક્યારે. એમ ઇન્દ્રિયોના વિષયોને ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરતો જીવ એટલે જાણતો, ગ્રહણ કરતો એટલે જાણતો જીવ રાગ કરે છે, દ્વેષ કરે છે, મોહને પ્રાપ્ત થાય છે. કારણ કાર્ય લીધું, ઇન્દ્રિય જ્ઞાન કારણ અને મોહ રાગ દ્વેષ કાર્ય. હવે મોહ રાગ દ્વેષ કારણ છે નિમિત્ત કારણ, અને એ રાગ દ્વેષ મોહ રૂપ પ્રવૃત્તિઓ વડે નવા કર્મથી બંધાય છે. જ્ઞાનાવરણાથી આઠ પ્રકારના કર્મથી બંધાય છે, બરાબર. એ રીતે મોહની સેનાથી ઘેરાયેલો અને તેના ચક્કરમાં પડેલો, ફસાયેલો આ જીવ પરિભ્રમણ કરી રહ્યો છે. એનાથી શરીર પ્રાપ્ત થાય છે, નો કર્મ, નો કર્મથી ચાર ગતિમાં રખડે છે. રામસેન આચાર્ય, એ પણ આચાર્ય થઈ ગયા છો, એના શિષ્ય નાગસેન મુનિના શિષ્ય છે રામસેન આચાર્ય. સંસાર છોડાવીએ છીએ, સંતો કે છે અમે સંસાર તારો છોડાવીએ છીએ. જ્ઞાન તો તને પ્રગટ થઈ જશે, અત્યારે તો અજ્ઞાન છે તારી પાસે. ખરેખર દિગંબર સંતો આહા અનિયત નો માર્ગ ટકાવી રહ્યો. અધ્યાત્મ પુરુષો છે આ. અધ્યાત્મ પુરુષ એટલે આત્માને સન્મુખ થઈને અનુભવ કરતા અને કલમ ચલાવે. કેમ કે આપણે ઇન્દ્રિય જ્ઞાનની અહીંયા લીધો ને, પછી એનું કારણ
આવું કારણ શું છે?
એમ તો તર્ક તો થાય ને કોઈને, ઇન્દ્રિય જ્ઞાન સ્વભાવ તો નથી. સ્વભાવ ને છોડ્યા માટે વિભાવ ઉત્પન્ન
થાય.
સ્વભાવ તો
જ્ઞાન
કરતા સમય સમય પર ત્યાગ કરતા. ભૂલ તો એક સમય ની છે ને ગુરુદેવ, કે સંસાર એક સમય નો છે. અને કહ્યું મુંબઈમાં કે સારા સંસાર કા જડ ઇન્દ્રિય જ્ઞાન હે, એ બોલી હતી પૂનમ બોલી હતી. યાદ, સંસારની જડ ઇન્દ્રિય જ્ઞાન ચોખા શબ્દોમાં છે.
ઇન્દ્રિય જ્ઞાન થી ભાઈ કેવી શૃંખલા સંસારની ચાલુ થઈ જાય છે બંને જાણતા.
વિખ્યાતોનો દોષ થયો, મોહ ઉત્પન્ન થયો એમ કે છે. પરને જાણતા વિખ્યાત ઉત્પન્ન થયું,
મોહની સેનાથી ઘેરાયેલો.
મોહની સેના ઉત્પન્ન કેમ થઈ કે પરને જાણું છું એવા અભિપ્રાયમાં. બેના પુસ્તક બહુ સારું,
બહુ સારું, બહુ સારું.
આપની કૃપાનું
ફળ છે. અમને તો
અંતરથી આવેલું ઇન્દ્રિય જ્ઞાન છે એ દુઃખદાયક છે. પ્રકાશ આપણું છે ને એમાં તમે આ એક શ્લોક નાખી દેજો, અને આમાં પણ લીધું છે ને એમાં આ લઈ લેજો. એમાં આ લેવાય, આમાં ઓલે લેવાની જરૂર નહીં, કેમ કે આ સુપીરિયર હાઈકોર્ટ છે. તો પ્રકાશ લીખો હોય એમાં આચાર્ય ભગવાન નો આધાર મૂકવો. તો પંડિતે લખ્યું છે, પંડિતે નથી, જ્ઞાની છે ભાઈ. એ જયારે પંડિતજી કહ્યું ને, કુમટીજી મને બહુ ગમી, હું અહીંયા વ્યાખ્યાન આપતો હતો ત્યારે ચાલુ વ્યાખ્યાન, જેને જાણે છે એમાં અહમ કરે છે. બરાબર છે, સંસારનું બીજા જળ. આગળ 436
શ્રી રામસેન આચાર્ય વિરચિત શ્રી તત્વાનુશાસન શ્લોક
19. બરાબર.
અર્થ, જે દર્શન જ્ઞાન ચારિત્ર રૂપ આત્મા મધ્યસ્થ ભાવથી આત્માને આત્મા દ્વારા આત્મામાં દેખે છે, જાણે છે, તે નિશ્ચય લયથી સ્વયં મુક્તિનો હેતુ બને છે એવું સર્વજ્ઞ દેવ જીનવરની વાણીમાં કહે છે.
એક જ મુક્તિનો માર્ગ છે.
શ્રી રામસેન આચાર્ય વિરચિત શ્રી તત્વાનુશાસન શ્લોક 32. ઇન્દ્રિયો તથા મનોયોગનો નિગ્રહ કરનાર ધ્યાતા કહેવાય છે.
લ્યો, બંને જાણવાનું સરળતા બંધ કર્યું
ત્યારે ધ્યાતા કહેવાય.
નિગ્રહ થઈ ગયો ને, ભાવ ઇન્દ્રિયનો નિગ્રહ. ભાવ ઇન્દ્રિય જે પરને જાણતું હતું, એ ભાવ ઇન્દ્રિય રોકાઈ ગઈ તો પરને જાણવું બંધ થઈ ગયું.
ઇન્દ્રિયો તથા મનોયોગનો નિગ્રહ કરનાર ધ્યાતા કહેવાય છે.
બરાબર.
યથાવસ્થિત વસ્તુ ધ્યેય કહેવાય છે. એકાગ્ર ચિંતન તે ધ્યાન છે અને ફલરૂપ નિર્જરા તથા સંબર ભાવ હોય છે. ધર્મ ધ્યાનની સામગ્રી કહી
ધ્યેય જ્ઞાન ને જ્ઞાતા ત્રણેય ની એકતા થાય છે. પ્રતિષ્ઠા કરવી એવા વિકલ્પો તો રાગ ની ક્રિયા છે ભાઈ. તો અનંત વાર કરી શુભ ભાવ થયો ને કોણ મંદાણો અને ચક્રાવામાં ચડી ગયો. એક આત્મા ને જાણ્યો નહી.
438 શ્રી રામસેન આચાર્ય વિરચિત શ્રી તત્વાનુશાસન શ્લોક 38 ધ્યાતા ને ધ્યાન કહેવાનો હેતુ અર્થ નિશ્ચય નયની દ્રષ્ટિથી ધ્યેય વસ્તુના અવલંબન રૂપ જે ધ્યાન છે તે ખરેખર ધ્યાતાથી ભિન્ન નથી હોતું.
ભિન્ન નથી હોતું.
સમય દર્શન આત્માથી ભિન્ન છે કે અભિન્ન છે?
નિશ્ચયની દ્રષ્ટિથી ધ્યેય વસ્તુના અવલંબન રૂપ જે ધ્યાન, ધ્યાનનું અવલંબન ધ્યેય જ હોય એનું નામ ધર્મ ધ્યાન કહેવાય. તે ખરેખર ધ્યાતા પુરુષ થી ભિન્ન નથી હોતું. અર્થાત ધ્યાતા આત્માને છોડી અન્ય વસ્તુનું અવલંબન લેતો નથી. માટે ધ્યાતા એ જ ધ્યાન એમ કહ્યું છે. ધ્યાતા ને ધ્યાન અભિન્ન છે, એક ઈ વાત છે. ધર્મ ધ્યાન ને આત્મા એક ઈ વાત છે. નિશ્ચય નયની દ્રષ્ટિથી ધ્યાન, ધ્યાતા, ધ્યેય અને ધ્યાનમાં ધ્યાનના સાધનોનો કોઈ વિકલ્પ ઉઠતો નથી. એક્યતા છે. શું કોઈ બોલો? ભૂલભીલ એક રસ, અભિન એક રસ, અંદર ના ત્રણ ભેદ દેખાતા નથી બેન. અભેદમાં ભેદ દેખાતો નથી. ધ્યેયના અભેદમાં ગુણ ભેદ દેખાતો નથી. જ્ઞેયના અભેદમાં પર્યાય ભેદ દેખાતો નથી.
આહાનો
ભેદ દેખાતો નથી. ધ્યેય તો લક્ષ પણ જણાય છે પણ જ્ઞેય લક્ષ વગર જણાય છે. અદ્ભુત નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા છે. ત્યાંથી શરૂઆત મોક્ષનો માર્ગ શરૂ થાય. બાકી બધી વાતો ગમે એટલા રાગ પણ થાય નહીં, કુછ નહીં. થોથા હૈ થોથા, બાળ વ્રત ને બાળ તપ દિગંબર મુનિ થયો દ્રવિલિંગી બહુ ચુકાઈ જાય. અહિયાં ન્યા છે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભવ ને ભાવના ચક્રાવામાં મધ્ય બિંદુમાં છે, ખેસો નથી જરાય. પાંચ પરાવર્તન ના મધ્યમાં ઉભો છે, કાંઠે નથી આવ્યો. સંસાર માર્ગ બંધ જતા હે, મોક્ષ માર્ગ શરૂ હો જાતા હે. અંદર મે આવો ઉપદેશ એ નથી ચાલ્યો. કરવાનું અને કા જાણવાનું બસ બે છે. મહાપાપ થોડા થોડા બેબી આપ આટલું બધું ગુજરાતી જાણો છો, હું થોડું તો હિન્દી જાણું.
અન્ય જાણવામાં સ્પર્શ કરતી નથી, એને જે ધ્યાતિ રૂપ ધ્યાન કહેવામાં આવેલ છે.
આમાં એક મહત્વની વાત આવી, ભગવાન આત્મા જણાય છે એ અનાદિ થી ચાલી આવતી બુદ્ધિ પ્રવાહ છે ઉપયોગ લક્ષણ નો. એમ એ પોતાના હવે કે છે એ પોતામાં ઓલી તો પ્રવાહ ઉપયોગ લક્ષણ કહ્યું, ઉપયોગ નો વિષય આત્મા કહે છે. હવે એવી બુદ્ધિ પોતાના ઈષ્ટ ધ્યેયમાં સ્થિર થતી જ્યારે હું જ્ઞાયક છું એમાં ઉપયોગ લાગી જાય છે, સ્થિર થાય છે, ત્યારે અન્ય જાણવામાં સ્પર્શ કરતી નથી, જાણવાનું બંધ થઈ જાય છે. પાંચ ઇન્દ્રિયનો મનનો વિષય બંધ થઈ જાય છે, ઇન્દ્રિય જ્ઞાનની ઉત્પત્તિ થતી નથી. એને જ જ્ઞાતિરૂપ ધ્યાન કહેવામાં આવે છે, જ્ઞાતિ ક્રિયા, ધ્યાનની ક્રિયા.
ત્યારે તે બુદ્ધિ જ્ઞાન અન્ય કોઈ પદાર્થ ને સ્પર્શ કરતી નથી, એવી જ્ઞાનારૂઢ બુદ્ધિ એટલે ધ્યાતિ જ ધ્યાન કહેવાય છે.
જેનો વિષય પોતાનો શુદ્ધાત્મા છે એકલો, બીજો કોઈ નહીં, અને ત્યારે ઇન્દ્રિય જ્ઞાન બંધ થઈ જાય છે, નિર્વિકલ્પ ધ્યાનમાં આવે છે. પરોક્ષ અનુભૂતિ તો બધાને છે, પ્રત્યક્ષ થાય ત્યારે એનું નામ ધ્યાન કહેવાય, ધ્યાતિ. ધ્યાન કરનાર
440 શ્રી રામસેન આચાર્ય વિરચિત શ્રી તત્વમ શાસન શ્લોક 72
પરોક્ષ અનુભૂતિ માને પ્રતિભાસ.
હે
પરોક્ષ અનુભૂતિ માને
પ્રતિભાસ, પ્રત્યક્ષ યાદે વેદન આનંદ કા. પ્રતિભાસ મે સમ્યક દર્શન નહીં હૈ, આનંદ નહીં હૈ, પ્રતિભાસ તો હૈ. પ્રતિભાસ કો जो तिरोभूत होता था वो आविर्भाव कर लेता है मेघ गाय को, तो प्रत्यक्ष हो जाता है। परोक्ष दर्शन देते हैं सबको, मगर किसी को प्रत्यक्ष दे देते हैं।
परोक्ष दर्शन देते हैं
सबको, देते हैं
किसी को प्रत्यक्ष दे देते हैं।
बड़ा आदमी है ना, फर्क तो सबको देते हैं।
प्रत्यक्ष उसको देते हैं जो दर्शन लेता है,
लेता है उसको देते हैं,
उसको प्रत्यक्ष दे देते
हैं। देते
आपने उठाया प्रश्न हृदय उद्गार में, इंद्रिय ज्ञान क्यों जीता है, ऐसा प्रश्न उठाया आपने। तो हूँ पर जानती हूँ थी, मैंने जानो तो जाना थे
बस।
और ये तो एक महीने तक ही भ्रष्टाचार है, हृदयोद्गार में दस बार पढ़ लिया उसको, ये सेंटेंस इतना अच्छा लगा, तो बस एक सेंटेंस ही काफी है पूरी पुस्तक में।
इंद्रिय ज्ञान क्यों जीता है, इसलिए संसार क्यों जीता है,
बड़ा
प्रश्न था ही नहीं। इंद्रिय ज्ञान केम जीतू, ज्ञान ना अर्जना है पर ज्ञान व्यावहारिक हो जाता है। चलो
एक बार आपने कहा था ना ज्ञान की स्वतंत्र भूल गया है, ज्ञान जेनू छे एनु एने ना जाने, जेनू नथी एने जानवा जाए, एक ज्ञान
एरी स्वतंत्र भूल ज्ञान नहीं, मिथ्यात्म ने कारणे नहीं,
स्वतंत्र भूल,
स्वतंत्र के ने किए
आपका ध्यान शुरू से ही इंद्रिय ज्ञान के ऊपर गया है, शुरू से
शुरू
संसार
का मूल कारण तो थी,
मूल कारण का निदान किया
प्रथम थी निषेधाय पर नहीं जानते नहीं जानना नहीं। दरेक ने आओ आमाज अनुभव थाय हूँ पर नहीं जानू छू एवो अभिप्राय ए अज्ञानी नो छे, ज्ञानी नो अभिप्राय वो नथी। परोक्ष तो सबको दर्शन देते हैं, मगर कभी कभी कोई को देते हैं। मुझे मैंने कीधु कि दर्शन दिए, ये दर्शन लेता है उसको
देते, जिसको जरूर पड़ी है,
जरूर पड़ी है
उसको देते हैं।
जो दर्शन करने में लग जाता है, उसको देखने में लग जाता है ना, उसको जानने में लग जाता है,
लगता है
उसको दे देते हैं ना।
नहीं उसको भाई प्रत्यक्ष दर्शन देने की उसको शर्त है कि तू पर को जानना बंद कर तो मैं प्रत्यक्ष दर्शन दूंगा।
हाँ, तू पर को जानने में रुक गया तो कैसे दर्शन हो,
नहीं, नहीं होगा।
दर्शन लेने की ताकत ही नहीं है जी ज्ञान में,
नहीं है बराबर।
पर सत्ता अवलंबनी ज्ञान सबको जानते नहीं है,
संसार नु कारण
संसार इंद्रिय ज्ञान ज्ञान नहीं। આ પુસ્તક નું નામ યથાર્થ, જે જ્ઞાન થી સંસાર ઉત્પન્ન થાય એ કઈ જ્ઞાન કહેવાય? સંસાર ની પરંપરા તો ઇન્દ્રિય જ્ઞાન થી કરી શરૂ, આ રામસેન આચાર્ય ગજબ કરી, ગજબ કરી, સમય સાથ કે છે કે રાજભેદ મોથી કર્મ બંધાય, કર્મ બંધાય થી નો કર્મ, આશ્રવ થી કર્મ બંધાય ને કર્મ થી નો કર્મ, એમ લીધું ને,
આશ્રવ થી કર્મ બંધાય,
કર્મ થી નો કર્મ મળે, નો કર્મ થી ચાર ગતિ,
ઇન્દ્રિય જ્ઞાન થી રાગ દ્વેષ
થાય, આપણે કહીએ
ત્યાગ કરે છે,
ત્યાગ કરે જ્ઞાતા દ્રષ્ટા ની ઉદાસીન અવસ્થા સમય સમય ત્યાગ કરી હું પર ને જાણું છું સંસાર ઉભો થયો, આપણે ઇન્દ્રિય જ્ઞાન નું કારણ લીધું, ઇન્દ્રિય જ્ઞાન ની ઉત્પત્તિ પણ કારણ જોઈ
નહીં, અને એ કારણ ખ્યાલ માં આવે તો એ બંધ થાય,
એનું કારણ એક જ છે કે ઉપયોગમાં જ્ઞાયક જણાય છે એનો તો નકાર કરે છે, નિષેધ કરે છે કે મને મારો આત્મા જણાતો નથી, મને પર જણાય છે, બસ એ ઇન્દ્રિય જ્ઞાન નો જન્મ થઈ ગયો, સારું લીધું, ઇન્દ્રિય જ્ઞાન થી શરૂ કર્યું ને, સારું ચાલો.
આત્મદ્રવ્ય સર્વાધિક ધ્યેય શા માટે?
એ કયો બોલ છે?
441.
સર્વાધિક બધાથી ઊંચામાં ઊંચું ધ્યેય આત્માને કેમ કહ્યું? દેવગુરુ શાસ્ત્ર ધ્યેય નથી, હરિયત પરમાત્માનું ધ્યાન ના કરે ધ્યેય નથી. હરિયત ધ્યેય નહીં, સે ધ્યેય નહીં. આત્મદ્રવ્ય સર્વાધિક, છ દ્રવ્યમાં અધિક, પરમેષ્ઠી પણ થી અધિક, એનું ધ્યેય શા માટે કહ્યું?
અર્થ, જ્ઞાતાના અસ્તિત્વમાં, જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞેય છે. જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞેય છે, તે ધ્યેયતાને પ્રાપ્ત બને છે. માટે જ્ઞાન સ્વરૂપ આત્મા ધ્યેયતમ સર્વાધિક ધ્યેય છે.
એવી સુંદર વાત કરે છે. જ્ઞાતાના અસ્તિત્વમાં જ્ઞેય તત્વ છે, એ પોતે જ્ઞેય છે. જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞેય છે, આત્મા થી આત્માનું જ્ઞેય બહાર ન હોય એમ કે છે. એક જ જ્ઞેય છે, આત્મામાં જ જ્ઞેય રહેલું છે. આત્માથી બહાર જ્ઞેય કોઈ નથી. જો બીજું જ્ઞેય હોય તો એને જાણો ને એમ કે છે. બહુ સરસ વાત છે બેન. આ તમે કયો છો ને ઈ
એક જ
છે ને બેન, ઈ આવ્યું. આત્મા પોતે જ્ઞેય છે એમ ન કહેતા, આત્માના અસ્તિત્વમાં જ જ્ઞેય છે. એટલે કે આત્માથી બહાર, જ્ઞાયક થી બહાર કોઈ જ્ઞેય નથી, જાણવાનો કોઈ વિષય નથી. હોય તો જાણો ને. જગતમાં બીજું જો જ્ઞેય હોય તો એને હું જાણું, પણ બીજું તો જ્ઞેય નથી. ત્યારે બોલવાનું કથન ખલાસ. જ્ઞાતાના અસ્તિત્વમાં જ જો જ્ઞાન થી જ્ઞાન નું જ્ઞેય જુદું ન હોય, જ્ઞાન થી જ્ઞાન નું જ્ઞેય જુદું ન હોય એમ જ્ઞાન ના બોલો અર્થ છે. બરાબર, જ્ઞાન થી જ્ઞાન નું જ્ઞેય જુદું ન હોય એમ. નામ ભેદ છે, બાકી વસ્તુ એક છે. જ્ઞાતાના અસ્તિત્વમાં જ જ્ઞેય છે, તે ધ્યેયતાને પ્રાપ્ત બને છે. એટલે એ ધ્યેય થાય છે, જ્ઞેય ધ્યેય થાય છે. જ્ઞેય સ્વરૂપી આત્મા જ્ઞાન નું જ્ઞેય ધ્યાન નું ધ્યેય થાય છે, સ્વજ્ઞેય. માટે જ્ઞાન સ્વરૂપ આત્મા જ ધ્યેયતમ સર્વ અધિક ધ્યેય છે. ધ્યેયતમ
એના સિવાય બીજું કોઈ નથી,
કોઈ નથી. ધ્યેયતર અને ધ્યેયતમ ત્રણ ભેદ આવે છે ને કઈ. ધ્યેયતમ ધ્યેયતમ છલી કોટી ખલાસ. જ્ઞાતાના અસ્તિત્વમાં જ, એટલે ભગવાન નાયકના અસ્તિત્વમાં જ જ્ઞેય છે. તે જે જ્ઞેય છે તે ધ્યેયતાને પ્રાપ્ત બને છે. જ્ઞેય છે તે ધ્યેય છે, જે જ્ઞેય છે તે ધ્યેય છે. અને જ્ઞેય સેવા છે, આત્મામાં રહેલું છે જ્ઞેય, આત્માની બહાર જ્ઞેય નથી. તે જેતાને પ્રાપ્ત બને છે. માટે જ્ઞાન સ્વરૂપ આત્મા જ એમ. જ્ઞાતા જ્ઞેય અને જ્ઞાન લઈ લીધું બેન, પેલા જ્ઞાતા લીધું, પછી જ્ઞેય લીધું જ્ઞાન સ્વરૂપ આત્મા ત્રણેય આવી ગયો ને જ્ઞાતા જ્ઞાન ને જ્ઞેય જ્ઞાન સ્વરૂપ આત્મા જ ધ્યેય તમ સરો અધિક ધ્યેય છે આ ધ્યાનનો વિષય આ છે ભવાર્થ જ્યારે કોઈ પણ જ્ઞેય વસ્તુ જ્ઞાતા વિના ધ્યેયતાને પ્રાપ્ત થતી નથી માટે જ્ઞાન સ્વરૂપ આત્મા જ અધિક મહત્વનું ધ્યેય ઠરે છે આત્મા જ જ્ઞાન ને આત્મા જ જ્ઞેય ને આત્મા જ જ્ઞાતા છે બસ એક જ જ્ઞેય છે લીધું હતું ને કે જ્ઞાતાનો વિષય પણ એક જ્ઞાન પણ એક ને જ્ઞેય પણ એ જ્ઞેય બે પ્રકારના નથી જ્ઞાન બે પ્રકારના નથી એમ લીધું હતું આપણે એક અતિન્દ્રિય જ્ઞાન એક ઇન્દ્રિય જ્ઞાન જ્ઞાનના બે પ્રકાર નથી જ્ઞેયના બે પ્રકાર નથી જ્ઞેય કહે સામાન્ય સામાન્ય એક જ જ્ઞેય છે સામાન્ય સ્વભાવ અને જ્ઞાન પણ એક જ છે અતિન્દ્રિય જ્ઞાન જ્ઞાતા એક ને એક ને જ્ઞાન પણ એક એ ત્રણ ની એકતા ચારસો એકતાલી બોલું છું લ્યો
શ્રી રામસેન આચાર્ય વિરચિત છે તત્વાનુશાસન શ્લોક 118
આ બધા શ્લોકો સારા છે
સ્વસંવેદનનું લક્ષણ અર્થ યોગીને સાક્ષાત દર્શનરૂપ પોતાના આત્માને જે પોતા વડે વેદ્યપણું અને વેદકપણું છે તેને સ્વસંવેદન કહે છે
સ્વસંવેદનની વ્યાખ્યા સારી કરી સ્વમાં વેદ્ય જ્ઞેય અને વેદક એટલે જ્ઞેયને જાણનાર સ્વ સંવેદન વેદ્ય એટલે સ્વ અને વેદક એટલે સંવેદન
બરાબર
ને સ્વ સંવેદન પોતે પોતાને જાણે છે પોતે પોતાને જાણે છે એમ થયું ને
યોગી ને સાક્ષાત દર્શન રૂપ પોતાના આત્માને જે પોતા વડે વેદ્યપણું અને વેદકપણું છે તેને સ્વસંવેદન કહે છે અને તે આત્માના દર્શનરૂપ અનુભવ છે
આપણે એવું છે ને ભિન્ન ભિન્ન જ્ઞાનો વડે ઉપલબ્ધ એમાં સ્વસંવેદન વડે આત્મા જણાય છે ઇન્દ્રિય જ્ઞાન વડે દેહ જણાય છે સ્વસંવેદનથી આત્મા જણાય છે સંવેદન કે વેદ્ય વેદક એક જ
442 શ્રી રામસેન આચાર્ય વિરચિત શ્રી તત્વાનુશાસન શ્લોક 162 સ્વ આત્મા વડે સંવેદ્ય આત્મા સ્વરૂપ અર્થ
સંવેદ્ય કહ્યું ક્યાં ઉમા વેદ્ય હતો એકલો સંવેદ્ય
દર્શન જ્ઞાન અને સમતા રૂપ પરિણમતો જ્ઞાતા દ્રષ્ટા દર્શન જ્ઞાન અને સમતા રૂપ પરિણમતો જ્ઞાતા દ્રષ્ટા અને વિતરાગતાને ધારણ કરતો આત્મા સામાન્ય વિશેષ રૂપ અથવા દર્શન જ્ઞાન દર્શનાત્મક ઉપયોગ રૂપ છે એવા આત્માને સ્વાત્મા દ્વારા જ અનુભવ કરવો જોઈએ
દર્શનને દર્શન ને જ્ઞાન જ્ઞાન દર્શન લીધા ને ગુણો લીધા સ્વીકાર ઉપયોગ ન લેવો ઉપયોગ એવા આત્માને સ્વાત્મા દ્વારા જ અનુભવ કરવો જોઈએ સમજ ને
ઉપર લીધો છે ને દર્શન જ્ઞાન અને સમતા રૂપ પરિણામ તો
હા
એમાં શું
એટલે સમ્યક જ્ઞાન અને ચારિત્ર
રૂપ પરિણામ
એમાં દ્રષ્ટિ આવી ગઈ ગર્ભિત જ્ઞાન અને ક્ષમતા રૂપ પરિણમ તો જ્ઞાતા દ્રષ્ટા વિતરાગતા ને ધારણ કરતો, ક્ષમતા એટલે વિતરાગતા અને જ્ઞાન એટલે જ્ઞાતા દ્રષ્ટા એને ધારણ કરતો આત્મા સામાન્ય વિશેષ રૂપ એટલે દર્શન જ્ઞાન ગુણમય અથવા દર્શન જ્ઞાન આત્મક ઉપયોગ રૂપ એટલે આત્મા એવા આત્માને સ્વ આત્મા દ્વારા જ અનુભવ કરવો જોઈએ.
ઉપેક્ષિતા અર્થાત વિતરાગતા એ લક્ષણ માં જે સ્થિત
છે
તેને સામાન્ય વિશેષ રૂપ ચૈતન્ય સ્વરૂપ છે, દર્શન જ્ઞાન સ્વરૂપે છે એમ અનુભવવું જોઈએ.
એ તો રાતના 8 વાગ્યા સુધી બેઠી ગઈ, એ તો ઉઠે જ નહી, આપણે કેવું પડે, આપણે એનું ધ્યાન રાખવું પડે. શું કરીએ, અથવા ઇન્દ્રિય ને મન દ્વારા જે પરને જાણે છે એને આત્મદર્શન થવાના જ નથી એમ કહે છે કે આ ઇન્દ્રિય નો વિષય જ નથી, અતિન્દ્રિય જ્ઞાન નો વિષય છે. માટે ઇન્દ્રિય જ્ઞાન તે જ્ઞાન નથી એવું આ પુસ્તક નું નામ છે સાર્થક.
અર્થ, આત્માનું સ્વરૂપ રૂપાદિથી રહિત હોવાથી ઇન્દ્રિય જ્ઞાન વડે દેખી શકાતું નથી તથા તર્ક કરવાથી પણ દેખાતું નથી.
એટલે 5 ઇન્દ્રિયમાં ઓલું લીધું, મનમાં તર્ક લીધું,
કેમ કે પોતાના તર્કમાં વિશેષ રૂપ થી સ્પષ્ટ જણાતો નથી. ઇન્દ્રિયો વર્ણ રસ ગંધ અને સ્પર્શ વિશિષ્ટ પદાર્થોને જાણી શકે છે, પરંતુ આત્મા એવા વર્ણાદી ગુણોથી રહિત છે તથા અનુમાન આદિ વડે તર્ક કરવાથી પણ એટલે મન